समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां आश्रव अधिकारमां गाथा 179 तथा गाथा 180 एनो स्वाध्याय चाले छे। एमां गाथानो अर्थ टीका भावार्थ અને પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપર આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે, હવે વધુ આગળ અંશ આપણે લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ। ગાથા 179 અને ગાથા 180 એમાં એ વાત આવી કે જ્ઞાની શુદ્ધનયથી છૂટે ત્યારે તેને રાગ આદિ ભાવોનો સદભાવ થાય છે। રાગ આદિ ભાવોના નિમિત્તે દ્રવ્ય આશ્રવો અવશ્ય કર્મબંધના કારણ થાય છે। રાગ આદિ ભાવના નિમિત્તે પેલા જૂના કર્મના ઉદય છે તે કર્મબંધનું કારણ થાય છે, અને તેથી કારમણ વર્ગણા એ નવા કર્મ રૂપે પરિણમે છે। હવે ભાવાર્થ ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના અંશ આપણે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 6 ગાથા 179-180 ભાવાર્થ ઉપરનું પ્રવચન। જ્ઞાની શુદ્ધનયથી છૂટે ત્યારે તેને રાગાદિ ભાવોનો સદભાવ થાય છે। આ વાતને સમજાવતા ગુરુદેવ કહે છે કે વિતરાગ સર્વજ્ઞદેવની દિવ્ય ધ્વનિમાં એમ આવ્યું છે કે જે કોઈ આત્મા નિમિત્ત રાગ કે એક સમયની પર્યાયની દ્રષ્ટિ છોડી અનંત અકસાય શાંતિનો પિંડ ચૈતન્ય પ્રકાશના પુરુષમાં ચૈતન્ય બિંબમય ભગવાન આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરે છે તે જ્ઞાની છે, ધર્મી છે। હવે આવો ધર્મી, આવો જ્ઞાની, સમ્યક દ્રષ્ટિ જેને અનુભવ થયો છે તે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવની મહત્તાના મહિમાથી છૂટી પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એનું એને મહાત્મ છે, એ મહાત્મને છોડીને એના મહિમાથી છૂટીને એની મહત્તાથી ચલિત થઈને એની મહત્તાને ભૂલી જઈને પોતાના સ્વરૂપને ભૂલી જઈને એનો આદર છે, સત્કાર છે, એના તરફનો જે અહોભાવ છે એનાથી છૂટી જઈને એક સમયની જ્ઞાનની વર્તમાન અવસ્થા કે દયા દાન વ્રત આદિ શુભરાગની અવસ્થાની રૂચિમાં પડી જાય તો તે શુદ્ધનયથી ચ્યુત છે। પોતાના સ્વરૂપનું જે મહાત્મા આવ્યું હતું એ મહાત્મા એને ચાલ્યું જાય, સ્વરૂપની દ્રષ્ટિ થઈ હતી અને પોતાના શુદ્ધ સ્વરૂપને પૂર્ણપણે પ્રકટ કરવા નો જે વિકલ્પ હતો એ વિકલ્પ પણ રહે નહીં અને એ વર્તમાન પર્યાયમાં એક સમયની પરલક્ષે થતી વર્તમાન પર્યાય એ પછી ગમે તે હોય, શુભ ભાવ હોય, પણ એવી પર્યાયમાં એ જોડાઈ જાય છે તો એ શુદ્ધ નયથી ચ્યુત થયો છે। એમાં શુભભાવ દયા દાન વ્રત આદિના હોય એવી અવસ્થા હોય અને એની રૂચિ હોય તો પણ પોતાના સ્વરૂપથી એટલે શુદ્ધ નહીંથી ચ્યુત થયો છે. આત્મા સદા જ્ઞાન આનંદ સ્વભાવી વસ્તુ છે. તેના સ્વભાવની દ્રષ્ટિમાં રહેવું તે શુદ્ધ નયમાં રહેવું છે. આ એનો સ્વભાવ છે. પોતાના સ્વરૂપમાં રહેવું એ તો એનો સ્વભાવ છે, એ કાંઈ નવું નથી. એ તો એનો પોતાનો સ્વભાવ છે, એ કંઈ આવી પડેલી ઉપાધિ નથી. પોતાના સ્વરૂપમાં રહેવું એ કોઈ વિશેષ નથી, એ જ સામાન્ય છે. પોતાના સ્વરૂપમાં રહેવું એ કંઈ આવી પડેલી ઉપાધિ નથી, પરંતુ એ જ સામાન્ય છે, એ એનો સ્વભાવ છે, એ એનું ઘર છે. ઘરમાં રહેવું એ સ્વાભાવિક પ્રક્રિયા છે. એટલે ભગવાન આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે તો જ સુંદર છે. તેના સ્વભાવની દ્રષ્ટિમાં રહેવું તે શુદ્ધનયમાં રહેવું છે. અને એનાથી છૂટી દયાદાન આદિ શુભભાવરૂપે પરિણમવું અને એમ થતાં જે પર્યાય થઈ, જે પરિણામ આવ્યા, એની રૂચિ થવી એ શુદ્ધ નયથી ભ્રષ્ટ થવાપણું છે. એમાં તો પોતાનો આદર રહેતો નથી, સ્વરૂપનો અનાદર થાય છે. શુભભાવની રૂચિ થવી અને પોતાના સ્વરૂપની રૂચિ ન થવી, એમાં તો સ્વરૂપનો અનાદર થાય છે, એ તો શુદ્ધ નયથી ભ્રષ્ટ થવાપણું છે. બહુ સરસ વાત ગુરુદેવે સમજાવી છે કે ભાઈ, તારું સ્વરૂપ તો તું જો, તારું સ્વરૂપ કેવું છે એનો તું કાંઈ વિચાર કરતો નથી, અને નકામાનો પરના લક્ષે ઘાંઘો ચકો થઈને રખડે છે, એને લીધે થઈ અને આ ભવના ભ્રમણ થાય છે. એક વખત અંદરમાં જાને, એક વખત તું અંદરમાં જાને, તારા સ્વરૂપનો પ્રેમ કરને, તારા સ્વરૂપના પ્રેમથી તું ખસી અને રાગાદિના ભાવો રૂપે પરિણમે છે. એ કઈ તારો સ્વભાવ નથી, એ તારું કર્તવ્ય નથી, એ તારી સ્વાભાવિક પ્રક્રિયા નથી, એવું તારું સ્વરૂપ જ નથી. તું તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છો ને તને આ શોભે નહીં. રાગ આદિનો સદભાવ થવો, પરનું લક્ષ થાય અને એમાં પરના લક્ષે જે ભાવ થાય છે એ બધા વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે, એવા પરિણામ તને હોય નહીં. ગુરુદેવ કહે છે કે એકવાર ભાઈ તું સાંભળ તો ખરો કે તું કોણ છો. તું પૂર્ણ આનંદનો નાથ, સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા, અને એવા તારા શુદ્ધ સ્વરૂપથી ખસી અને શુભરાગના પ્રેમમાં તું પડ્યો, આ તને શોભતું નથી, એ તો વ્યભિચાર છે. આવી વાત ગુરુદેવે તો કરી દીધી છે. આગળ પાના નંબર 343 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે હવે કહે છે કે રાગાદી ભાવોના નિમિત્તે દ્રવ્ય આશ્રવો અવશ્ય કર્મબંધના કારણ થાય છે. પેલા દ્રવ્ય આશ્રવો, જળકર્મના ઉદયો કર્મબંધનું નિમિત્ત થાય, નવા કર્મ બંધાવવામાં એ નિમિત્ત કારણ થાય. પણ ક્યારે થાય? જો જીવને રાગાદી ભાવ થાય તો થાય, નહીં તો જળકર્મના ઉદયો ઉદયમાં રહ્યા અને આ ભગવાન આત્મા એનાથી જુદો રહ્યો, એને નવા કર્મ બંધાય જ નહીં. પણ આ જીવ પોતાના સ્વરૂપને છોડીને, પોતાના સ્વરૂપનું લક્ષ્ય છોડીને, જે કર્મના ઉદય આવ્યા છે એનું લક્ષ્ય કરીને એમાં એ મોહિત થાય છે. એમાં એને સુખની બુદ્ધિ પડી છે કે એવા કર્મના ઉદય છે, એના તરફ એને દ્વેષ ભાવ થાય છે. એટલે રાગાદી ભાવો એ દ્રવ્ય આશ્રવોના ઉદયના નિમિત્તે એને થાય છે, તો એ દોષ એનો પોતાનો છે. અને એવા રાગાદી ભાવોના નિમિત્તે પેલા દ્રવ્ય આશ્રવોનો ઉદય છે એ નવા કર્મબંધનું કારણ થાય છે, અને તેથી કારમણે વર્ગણા બંધ રૂપે પરિણમે છે. શું કહ્યું આ? અંદર શુદ્ધ જ્ઞાન આનંદનો મીઠો મધુરો અમૃતમય મહેરામણ ઉછળી રહ્યો છે, આનંદનો દરિયો અંદરમાં ઉછળી રહ્યો છે ને, એની રૂચિમાંથી છૂટી ભગવાન આત્મા અંદરમાં ત્રિકાળ નાયક 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 જે બિરાજી રહ્યો છે, એની એને રૂચિ જ નથી, એનું મહાત્મ નથી, એટલે એનું લક્ષ છોડીને એ બહારમાં રાગના પ્રેમમાં આવ્યો, એટલે પેલા જૂના કર્મો જે પડ્યા હતા તે નવા બંધમાં નિમિત્ત થાય છે. અહીં એમ કહેવું છે કે મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે ત્યારે પેલા જૂના કર્મ છે તે નવા કર્મબંધમાં નિમિત્ત કારણ થાય છે. પાના નંબર 344 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે ટીકામાં જે એમ કહ્યું છે કે દ્રવ્ય પ્રત્યયો ઉદ્ગલ કર્મને બંધ રૂપે પરિણમ આવે છે, દ્રવ્ય પ્રત્યયો એટલે જૂના કર્મના ઉદયો ઉદ્ગળ કર્મને એટલે કારમણે રજકણોને કારમણે વર્ગણાને બંધ રૂપે એટલે નવા કર્મના બંધ રૂપે પરિણમ આવે છે. આવું થતું હશે, પેલા જૂના કર્મના ઉદયો નવા કર્મ બંધાવવામાં એ કારમણે રજકણોને ભેગા કરીને બંધાવતા હશે? એ તો નિમિત્તનું કથન છે, એ નિમિત્તથી કહ્યું છે. ત્યાં ખરેખર તો શું સમજવાનું છે? ત્યાં એમ સમજવાનું છે કે દ્રવ્ય પ્રત્યયો એટલે કે જૂના કર્મના ઉદયો નિમિત્તભૂત થતા કારમણ્ય વર્ગણા સ્વયં કર્મબંધ રૂપે પરિણમે છે, એટલે નવા કર્મ પોતે પોતાથી બંધાય છે, કારમણ્ય વર્ગણા સ્વયં પોતે જ બંધ રૂપે પરિણમે છે. કારમણ્ય વર્ગણાને કેવી રીતે ખબર પડતી હશે કે એને બંધાવવું કે છૂટા પડવું, આ બધું એને કેવી રીતે ખબર પડતી હશે? એ તો કઈ જ્ઞાન કરી શકે નહીં ભાઈ. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અહીંયા નવા કર્મ બંધાય છે તો એવા કારમણ્ય રજકણો જે છે એ પેલા ભાવ બંધ પડ્યા છે એના નિમિત્ત પામીને એ કારમણે વર્ગણા એ કર્મની પ્રકૃતિ રૂપે બંધાય છે, એટલે સ્વયં બંધાય છે. જડ પૂતગળ સ્વયં એવા કર્મરૂપે બંધાય છે, એમ એ પરિણમે છે. ત્યારે પછી એમ કહેવામાં આવે કે જૂના કર્મને નવા કર્મનું નિમિત્ત કહેવામાં આવે. પણ એમાં મૂળ વાત તો એ હતી કે જ્યારે જીવને રાગ થાય છે ત્યારે એવું થાય છે. ખરેખર તો મૂળ વાત તો આ છે કે જીવને જો રાગના પરિણામ નથી થતા, રાગ દ્વેષના પરિણામ નથી થતા, તો કાંઈ નવા કર્મ બંધ થતા નથી. તો આ રીતે આપણે ગાથા 179 અને 180 અહીંયા પૂરી કરીએ છીએ. હવે આ સર્વકથનના તાત્પર્યરૂપ શ્લોક કહે છે, આ બધું જે કહ્યું એના તાત્પર્યરૂપ, એમાંથી જે પ્રયોજનભૂત વાત શું છે, શું એમાંથી આપણે બોધ લેવાનો છે, એની વાત હવે અમૃત ચંદ્રાચાર્ય ભગવાન 122માં કળશમાં કહે છે. તો આપણે કળશ 122 લઈએ. ઇદમ એવ આત્ર તાત્પર્ય હેય શુદ્ધનયો નહી નાસ્તિ બંધસ્ત ત્યાગાત્યત્યાગાદ્વંદ એવ હિ. કળશના અર્થમાં અહીંયા કહે છે અત્ર ઇદમ એવ તાત્પર્ય શુદ્ધનય નહી હેય, એટલે કે અહીં આ જ તાત્પર્ય છે કે શુદ્ધનય ત્યાગવા યોગ્ય નથી. હી તત અત્યાગાત બંધ નાસ્તિ, તત ત્યાગાત બંધ એવ, કારણ કે તેના અત્યાગથી કર્મનો બંધ થતો નથી અને તેના ત્યાગથી બંધ જ થાય છે. અહીંયા તાત્પર્ય શું છે? આ અગાઉ જે ગાથાઓ કહી એનું તાત્પર્ય એ છે, એમાંથી સમજવાનું એ છે, એમાંથી એ બોધ ગ્રહણ કરવાનો છે કે શુદ્ધને છોડવા જેવો નથી, શુદ્ધને ત્યાગવા જેવો નથી, શુદ્ધને ત્યાગવા યોગ્ય નથી. કારણ કે તેના અત્યાગથી, એટલે શુદ્ધ નયને ન ત્યાગવાથી, શુદ્ધ નયને જો ત્યાગવામાં ના આવે તો બંધ, કર્મનો બંધ થતો નથી. અને શુદ્ધ નયને ત્યાગવામાં આવે તો બંધ જ થાય છે, કર્મબંધ થાય છે. શુદ્ધ નયને ત્યાગવા જેવો નથી, શુદ્ધ નયને ત્યાગવાથી તો બંધ જ થાય છે, શુદ્ધ નયને તો ન ત્યાગવાથી બંધ થતો નથી, અત્યાગથી બંધ થતો નથી. શુદ્ધને છોડવા યોગ્ય નથી. અને એવું જે એના પછીનું પણ કાવ્ય છે, એટલે કે કળશ 123 પણ એ જ પ્રમાણે છે. પણ આ શ્લોકનો અર્થ પૂજ્ય ગુરુદેવે બહુ સુંદર કર્યો છે, કેમ કે આ તાત્પર્યરૂપ વાત જ આ છે કે શુદ્ધ નયને ગ્રહણ કરવું, અને શુદ્ધ નય એટલે કે શુદ્ધ નયનો વિષય ત્રિકાળી ભગવાન આત્મા, એનું જ એકમાત્ર લક્ષ્ય કરવું, એ સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી, એ જ એકમાત્ર ગ્રહણ કરવા યોગ્ય છે, ત્યાં જ એકાગ્રતા કરવા જેવું છે, બીજે ક્યાંય એકાગ્રતા કરવા જેવું નથી, એના સિવાય બીજે ક્યાંય રંજિત થવા જેવું નથી, બીજે ક્યાંય પડવા જેવું નથી, બીજે ક્યાંય રસ લેવા જેવું નથી, બીજે ક્યાંય રૂચિ કરવા જેવું નથી, માત્ર શુદ્ધનય. શુદ્ધનય કહેતા શુદ્ધનયનો વિષય ભગવાન આત્મા, ત્રિકાળે શુદ્ધ જ્ઞાયક નાયક જ્ઞાયક અનંત ગુણનો પિંડ જે એક રૂપે પરિણમે છે, એના સિવાય બીજું કાંઈ જગતમાં શ્રેષ્ઠ નથી, એના સિવાય બીજું કાંઈ પકડવા જેવું નથી, એના સિવાય બીજું કાંઈ ગ્રહવા જેવું નથી. અને એનું કારણ એ છે કે જો બીજું ગ્રહવા જઈશ, બીજાને પકડવા જઈશ, તો તને કર્મનો બંધ થશે. શુદ્ધનયને છોડી અને જો બીજે જઈશ, બીજે લક્ષ કરીશ, બીજે રૂચિ કરીશ, તો તને કર્મનો બંધ થશે. એટલે શુદ્ધનય એટલે ભગવાન આત્માને છોડવા જેવો નથી, એ સિવાય બીજે કાંઈ કરવા જેવું નથી. આ વાતનો ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો છે, બહુ સરસ વાત કરી છે. તો આપણે પ્રવચન રત્નાકર ભાગ 6 એમાં આ શ્લોક ઉપર પૂજ ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના અંશ લઈએ. પારણ નંબર 344, કળશ 122, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે આ કળશમાં એકલું માખણ ભર્યું છે. ભગવાન તારા ઘરમાં શું છે એ જોતો ખરો, એમ કહે છે. કોને કહે છે અને કોણ કહે છે? આચાર્ય ભગવાન એમ કહે છે. કોને કહે છે? આપણને બધાને એમ કહે છે. અને કેવી રીતે કહે છે? ગુરુદેવ આપણને સંબોધન કરીને કહે છે કે ભગવાન, એટલે આપણને ભગવાન તરીકે સંબોધી અને એમ કહે છે કે તારા ઘરમાં, એટલે આપણા ઘરમાં શું છે એ જોતો ખરો. કેવી કરુણા છે! ગુરુદેવના એક વાક્યની અંદર કેટલી કરુણા ભરી છે. પેલી શરૂઆત જ એમ કરીને કરી કે આ કળશમાં એકલું માખણ ભર્યું છે, એટલે આ કળશ તો અદભુત છે, એમાં તો ખૂબ તાત્પર્ય ભર્યું છે. જે કરવાનું છે, જે પ્રયોજન છે આ બધું સમજવાનું, એ આમાં સમાય છે, એવો આ કળશ છે. એટલે ગુરુદેવ આપણને કહે છે કે ભાઈ તું જોતો ખરો ભગવાન, આપણને ભગવાન કહીને કહે છે કે તારા ઘરમાં શું છે એ જોતો ખરો. બહાર ફાંફા મારતો હોય, ઘરમાં ખૂબ મિલકત પડી હોય અને એને ભાન ન હોય, અને બહારમાં એ રખડતો હોય, ભીખ માંગતો હોય, એવા કોઈ મોટા કરોડપતિના છોકરાને આપણે જઈને સમજાવીને કહીએ, કરે ભાઈ તને ક્યાં ખબર છે, તારા ઘરમાં જઈને જોતો ખરો કેટલી લક્ષ્મી પડી છે, તું બહારમાં શું ફાંફા મારી ગયો છે, એમ અહીંયા ગુરુદેવ આપણને કહે છે. આગળ કહે છે કે અત્ર, અહીં इदम एव तात्पर्यम आज तात्पर्य छे के शुद्धनय न ही हेय न ही हेय शुद्धनय त्यागवा योग्य नथी। ગુરુદેવ કહે છે કે લ્યો આ આખા આશ્રવ અધિકારના મર્મનું રહસ્ય કહ્યું, શું રહસ્ય કહ્યું કે શુદ્ધ નય નહી હેય શુદ્ધ નય ત્યાગવા યોગ્ય નથી, શુદ્ધ નય નહી હેય પરમ આનંદના નાથ શુદ્ધ ચૈતન્ય ભગવાનને ઉપાદેયપણે જાણ્યો તે છોડવા યોગ્ય નથી। આ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, જે ચેતન છે, ત્રિકાળ નાયક છે, એ છોડવા જેવું નથી। પોતે શુદ્ધ ચિદાનંદમય પરમાત્મ સ્વરૂપ છે, એને જાણીને જે એનો આશ્રય લીધો તે ત્યાગવા યોગ્ય નથી એમ કહે છે। પોતાના સ્વરૂપમાં જવા માટે કટિબદ્ધ થયો અને એનો આશ્રય કર્યો છે તો હવે એ આશ્રય છોડવા જેવો નથી, સ્વરૂપનો આશ્રય છોડવા જેવો નથી। બાકી તો બીજું બધું બહારમાં જેના આશ્રય કરે ને એ કંઈક લક્ષ્મી ધૂળ બધું મળી જાય, પણ એ કાંઈ ચીજ નથી। 345માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે તેથી તો આ સિદ્ધાંત રહસ્ય કહ્યું કે શુદ્ધને ત્યાગવા યોગ્ય નથી। ત્રણ લોકના નાથ સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિનું રહસ્ય આ છે કે શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ ભગવાન આત્મા જે ઉપાદે છે તે કોઈ ક્ષણે કે કોઈ કારણે છોડવા યોગ્ય નથી। બધા બાના છે, બધા બાના કાઢવાના છે ને, બધા બાનાને ભૂલી જવા, આમ છે ને તેમ છે ને બધી વાત ભૂલી જવા જેવી છે। જગતમાં સર્વશ્રેષ્ઠ જે ચીજ એને પ્રાપ્ત થઈ છે એને છોડીને હવે એને ક્યાં ફાંફા મારવા છે। ભગવાન આત્મા ત્રિકાળક નાયક 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 એ દ્રષ્ટિમાં આવ્યો છે તો હવે એનો આશ્રય છોડી અને શું એને કરવું છે। ભગવાન આત્માનો આશ્રય છોડી એને ક્યાં જવું છે, જો એનો આશ્રય છોડી દેશે તો એને આશ્રવ અને બંધ થશે। પોતાના ત્રિકાળક નાયક પ્રભુનું લક્ષ થયું છે એને છોડી દેશે તો એને આશ્રવ અને બંધ થશે, પણ એ ભગવાન આત્માનો આશ્રય કરીને એને છોડ્યા વિના એમાં ને એમાં જો ટકીને રહેશે તો આગળ વધતા એને ખૂબ નિર્જા થશે અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થશે, મુક્તિની પ્રાપ્તિ થશે। એટલે એ છોડવા જેવો નથી, એ ઉપાદેય છે, એ કોઈ પણ કારણ હોય પણ એ છોડવા જેવો નથી। કોઈ પણ ક્ષણે, કોઈ પણ કાળે, કોઈ પણ ક્ષેત્રે, ક્યારેય પણ એ ભગવાન આત્મા છોડવા જેવો નથી। ઇન્ડિયાવાળાને ભગવાન આત્મા ગ્રહણ કરવા જેવો ને અમેરિકાવાળાને છોડવા જેવો, એક ક્ષેત્રને કારણે એવું કંઈ થતું હશે કે ના અહીંના લોકો ન હોય એને એમને ભગવાન આત્મા ન હોય, આ બધા વ્હાઇટ લોકો છે એમને ભગવાન આત્મા હોય કે ન હોય, એમનું નિજ સ્વરૂપ છે એ ઉપાદેય હોય કે ન હોય, એમને માટે એ ઉપાદેય હોય કે ન હોય, દરેકને માટે પોતાનો આત્મા ઉપાદેય છે। એ ગમે તે જાતનો હોય, એ ગમે તે જાતનો હોય, ગમે તે ક્ષેત્રમાં હોય અને ગમે તેવો કાળ હોય, કોઈ પણ કાળે ભગવાન આત્મા તો સ્થિકાળ એ શુદ્ધ છે, નિર્મળ છે, એ સુખમય છે, એ આનંદમય છે, એ જ્ઞાનરૂપ છે, એ મુક્ત સ્વરૂપ છે, એને છોડાય નહીં। એનો આશ્રય કરવાનો હોય, એના આશ્રય પોતાના શુદ્ધ સ્વરૂપની પૂર્ણપણે એને પર્યાયમાં પ્રાપ્તિ થાય છે એવા ભગવાન આત્માને જો એ છોડશે તો એ પરમા લક્ષ કરીને કર્મનો બંધ કરશે અને ભવના ભ્રમણ કરશે, એટલે એ છોડવા યોગ્ય નથી। એ ઉપાદેય છે, તે કોઈ ક્ષણે કે કોઈ કારણે કે કોઈ કાળે કે કોઈ ક્ષેત્રે ક્યારે પણ ક્યાંય એ છોડવા યોગ્ય નથી। અને રાગ જે અનાદિથી પર્યાયમાં ઉપાદેય કર્યો છે તે બિલકુલ ગ્રહણ કરવા યોગ્ય નથી, અર્થાંત છોડવા યોગ્ય છે। આ ટૂંકી અને ટચ રહસ્યમય વાત છે, આ સિદ્ધાંતની વાત છે, એ સારની વાત છે, એ પ્રયોજનભૂત વાત છે। ટૂંકમાં એટલું જ સમજવાનું છે કે ભગવાન આત્મા ક્યારેય છોડવા યોગ્ય નથી. એનો આશ્રય છોડીને જે બહાર આવ્યો છે, એનો આશ્રય છોડી અને જે બહાર આવ્યો છે એ તો કર્મનો બંધ કરી રહ્યો છે. ગુરુદેવ આગળ વાત સમજાવે છે કે અત્યારે સંપ્રદાયમાં તત્વની વાત લોકોને સમજમાં આવતી નથી એટલે તત્વના વિરહ પડ્યા. શું શબ્દ મૂક્યા છે ગુરુદેવે? એક શબ્દ મૂક્યો છે, તત્વના વિરહ પડ્યા. લોકોને જાત જાતના વિરહ પડે છે. અહીંયા તો કહે છે કે તત્વના વિરહ સંપ્રદાયમાં પડ્યા છે. સંપ્રદાયની બુદ્ધિએ જે ચાલે છે અને તત્વની વાતને જે સમજતા નથી, જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પરમ તત્વ પ્રકાશ્યું છે એને જે ગ્રહતા નથી, એવાઓને કહે છે કે માત્ર સંપ્રદાયની બુદ્ધિએ ચાલતા ભાઈ તને સાચું તત્વ નહીં પકડાય. અત્યારે સંપ્રદાયમાં તત્વના વિરહ પડ્યા એટલે લોકોને આ વાત સાંભળતા દુઃખ લાગે છે. એમને થાય છે કે શું અમે વ્રત અને તપ કરીએ છીએ એ ધર્મ નહીં? આમાં તો અમારી વાત બધી ખોટી પડે છે. એ પોતે બાહ્ય તપ વગેરે કરે છે ને, અને એને વ્રત વગેરેને ધર્મ સમજે છે ને, એટલે એને એમ થાય છે કે અમારી તો કોઈ વાત રહી જ નહીં. ગુરુદેવ કહે છે કે બાપુ, તને દુઃખ થાય તો ક્ષમા કરજે ભાઈ, પણ માર્ગ તો આ છે અને સત્ય પણ આ જ છે. ગુરુદેવ તો સમજાવવામાં પણ કેટલી કરુણા કરે છે. ભૂલ જે સંપ્રદાયની બુદ્ધિમાં જે રહ્યો છે એની છે, ને છતાંય ગુરુદેવ એની ક્ષમા માંગે છે. અરે ભાઈ, તારી ભૂલ થાય છે પણ અમારો આશય કઈ તને દુઃખ પહોંચાડવાનો નથી. અમે તો તને સત્ય વાત કહેવા માંગીએ છીએ, માટે તને જો દુઃખ થયું હોય તો તું ક્ષમા કરજે. તું જે માર્ગે જઈ રહ્યો છે એ માર્ગ મુક્તિનો માર્ગ નથી. બાપુ, તને દુઃખ થાય તો ક્ષમા કરજે ભાઈ, પણ માર્ગ તો આ છે અને સત્ય પણ આ જ છે. તારો એ ભગવાન આત્મા પૂર્ણ આનંદ પ્રભુ છે તે ક્ષમા આપે ભાઈ. ભગવાન, તારી વાત બધી ખોટી હોય અને ખોટી પડે એમાં તારું હિત છે. શું કહ્યું? આ વ્રત તપ શુભભાવને ધર્મ માનીને બેઠો છે એ વાત ખોટી છે, અને એ ખોટી પડે છે તો એમાં તારું હિત છે, કેમ કે એને તું છોડીશ. એને શુભભાવ દ્વારા ધર્મની પ્રાપ્તિ છે, શુભભાવ દ્વારા મુક્તિની પ્રાપ્તિ છે એવી માન્યતાને છોડીશ તું. ત્યાં સુધી તું એ માન્યતા ગ્રહણ કરીને રહ્યો હતો, એને હવે તું છોડીશ. અને એ વાત ખોટી લાગશે તો તું એને છોડીશ. માન્યતા બદલવાની છે. શુભભાવ દ્વારા મુક્તિની પ્રાપ્તિ થાય એ માન્યતાને બદલવાની છે. શુભભાવને છોડીને અશુભમાં જવાની તો ક્યાં વાત કરી છે? લોકો બિચારા સમજે નહીં એટલે ઊંધું પકડે. શુભને છોડીને અશુભમાં જવાની આ ગુરુદેવે વાત નથી કરી, પણ એમ કહ્યું છે કે તું શુભભાવને ધર્મ માને છે, મુક્તિનું કારણ માને છે, એવી ખોટી માન્યતાને છોડ. શુભભાવને શુભભાવ માન, અને શુભભાવને કારણે પુણ્યનો બંધ પડે છે. બસ, એ સિવાય બીજું કંઈ થતું નથી. એથી કોઈ મુક્તિની પ્રાપ્તિ થતી નથી. મુક્તિની પ્રાપ્તિ, પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ તો એના શુદ્ધના લક્ષ્ય થાય છે, પરના લક્ષ્ય થતી નથી. આ વાત સમજાવવી છે ત્યારે પેલા ઊંધું પકડીને બેસી જાય છે કે તમે તો અમને શુભમાંથી અશુભમાં નાખી દો છો. આમાં ક્યાં કોઈ વ્યક્તિનો વિરોધ છે કે તિરસ્કાર છે? કોઈ વ્યક્તિનો વિરોધ નથી કે તિરસ્કાર નથી. સત્વેષુ મૈત્રી, બધા જ ભગવાન છે. દ્રવ્ય સાધર્મી છે, ત્યાં કોનાથી વિરોધ, કોનાથી તિરસ્કાર હોય? અમને તો બધા પ્રત્યે વાત્સલ્ય છે, કોઈ પ્રતિ દ્વેષ નથી. જ્ઞાનીને તો કોઈનો અનાદર ન હોય, અમને પણ કોઈનો અનાદર નથી, કોઈ પ્રત્યે તિરસ્કાર નથી, કોઈ પ્રત્યે દ્વેષ નથી. પણ જે સત્ય છે એ જ સત્ય રહે છે. સત્ય તો જેમ છે તેમ જ હોય ને. સત્યને કાંઈ સંખ્યાની જરૂર નથી. વધારે લોકો માને એટલે કંઈ સત્ય થઈ જાય એમ નથી. આ તો વસ્તુનું સ્વરૂપ અને માર્ગની રીત જેમ છે તેમ અહીં કહેવામાં આવે છે. અને એ કઈ છે? ગુરુદેવ એક વાત કરે છે અહીંયા આગળ કે એક આર્યા મળ્યા હતા. તે કહેતા હતા, 12 પ્રકારના તપના ભેદમાં પ્રથમ અનશન એટલે આહાર છોડવો તેને શાસ્ત્રમાં તપ કહ્યું છે. અને તપ છે તે નિદ્રા છે, અને નિદ્રાને ભગવાને મોક્ષ માર્ગ કયો છે, માટે તમે બીજું ગમે તે કહો, પણ ઉપવાસ છે તે તપ છે, નિદ્રા છે અને ધર્મ છે. આવું કહેવાવાળા ગુરુદેવને આ અર્જિકાજી મળ્યા હતા. વાત બરાબર છે. છ પ્રકારના બાહ્ય તપ અને છ પ્રકારના અભ્યંતર તપ, એમાં આ બાહ્ય તપની અંદર અનશન પહેલું મૂક્યું છે, એ વાત બરાબર છે, નથી એમ નથી. પણ એ શું છે કે બાહ્ય તપ છે, અંતરંગ તપ વિના બાહ્ય તપની શું કિંમત છે? જેને અંતરંગ તપ છે એને એવા બાહ્ય તપ, એટલે એવો વ્યવહાર હોય છે. એ તો એ શુભ વિકલ્પ છે, કેમ કે અનશન તપની અંદર તો પરોક્ષપણું છે, પરના લક્ષ્ય થાય છે. શરીરની અંદર ખોરાક ન જવો એને તપ કહેવામાં આવે છે. શરીર ક્યાં એનું છે? શરીર ને આત્મા તો જુદા છે. એ તો શુભ ભાવ છે, ન ખાવાની વૃત્તિ એ શુભ ભાવ છે. કેમ કે આત્માને આમાં એવો ભાવ હોઈ શકે જ નહીં, આત્માને તો શુદ્ધ ભાવ જ હોય. એને શુભ ભાવ કે અશુભ ભાવ બેમાંથી એક ભાવ હોય નહીં, એના નથી. એટલે એ તો શુભ ભાવ છે, એવો વિકલ્પ આવ્યો નથી ખાવું. અને એ વખતે એ ખોરાકના રજકણોનું એ શરીર સાથે સંયોગમાં આવવાનું નહીં થવાનું હોય તો નહીં થાય. એ શુભ ભાવ કરશે કે નહીં કરે, પણ એ વખતે જો ખોરાકના કણનું એ શરીર ઉદગળની સાથે સંયોગમાં આવવાનું નહીં થવાનું હોય તો નહીં થાય. એમાં શુભ ભાવ કરે તો પુણ્યનો બંધ પડે, પણ એથી કાંઈ નિદ્રા નથી થતી, એ તો બંધનું કારણ છે. આ વાત હજી લોકોને ગળે ઉતરતી નથી. ગુરુદેવ કહે છે કે આવી વાત હવે શું થાય ભાઈ, હું આહારનો ત્યાગ કરું છું અને ઉપવાસને ગ્રહણ કરું છું, એવો ભાવ તે ઉપવાસ નથી. એ ભાવ ઉપવાસ નથી. ઉપવાસમાં તો પોતાની દશા ઊંચે છે, ઊંચે જાય છે એવી થાય છે, એટલે પોતે ઉપરવાસમાં છે, એટલે આત્મા પોતે ઉપરમાં બેઠો છે, ઉપરમાં જાય છે, એની ઊંચી દશા થાય છે. અને આ તો અપવાસ છે, એટલે કે માઠો વાસ છે, કેમ કે જે માન્યતા છે એ માન્યતા ખોટી છે, મિથ્યા છે. એવી માન્યતા મિથ્યાત્વ સહિત છે કે અનશન કરીએ એટલે તપ થઈ જાય, અને તપ થાય એટલે નિદ્રા થઈ જાય, અને એ મોક્ષનો માર્ગ છે, ધર્મ છે, એ માન્યતા છે, તે મિથ્યાત્વ છે. આત્મામાં એક ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામની શક્તિ છે, જેના કારણે આત્મામાં કોઈ પણ પરદ્રવ્યના ગ્રહણ કે ત્યાગ છે જ નહીં. કેવી શક્તિ છે? ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. આ શક્તિ શું કરે છે? તો કે એ પરદ્રવ્યનું ગ્રહણ કે પરદ્રવ્યનો ત્યાગ કરવા દેતી નથી. આવી એક શક્તિ આત્મામાં પડી છે, જેને કારણે આત્મા પરદ્રવ્યને ગ્રહણ પણ કરતો નથી કે પરદ્રવ્યનો ત્યાગ પણ કરતો નથી. ભગવાન આત્મા તો અનાદિથી પરદ્રવ્યના ગ્રહણ અને ત્યાગ રહિત જ છે. ફક્ત એણે પર્યાયમાં રાગને પકડ્યો છે, રાગને પકડ્યો છે, એ પણ પર્યાયમાં, એ પણ પર્યાયમાં, એના મૂળ દ્રવ્યમાં ક્યાંય રાગ ઘૂસ્યો નથી. ફક્ત એણે પર્યાયમાં રાગ પકડ્યો છે, તેને ત્યાગવો અને શુદ્ધ ચૈતન્ય સ્વભાવને છોડ્યો છે તો એને ગ્રહણ કરવો, બસ આ વાત છે. ત્યાગવા લાયક શું છે? પર્યાયમાં જે રાગની પકડ આવી છે ને એ છોડવા જેવી છે. પર્યાયમાં જે ઊંધી માન્યતા છે ને એ છોડવા જેવી છે. જે મિથ્યાત્વ પડ્યું છે ને એ ત્યાગવા જેવું છે. બાકી વસ્તુ જે છે એના ત્યાગ એ ક્યાં કરી શકે છે? વસ્તુ વસ્તુને કારણે જાય ને આવે, એ દ્રવ્ય જ જુદું છે. એનું આ જીવ દ્રવ્ય શું કરે? કાંઈ કરે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું શું કરે? કાંઈ કરે નહીં. એ જ્યાં જવાનું છે ત્યાં જ જશે. તમે દાન આપશો તોય જશે, તમે દાન નહીં આપો તોય જવાનું હશે તો જશે. ચોરી થઈને જશે, કોઈ ચોરી જશે, જો જવાનું હશે તો ત્યાં જશે જ. અથવા તો તમે દાન આપશો, અથવા તો ખોવાઈ જશે, ગમે તે રીતે પણ જે જવાનું છે તે જશે, જ્યાં જવાનું છે ને જ્યાં પહોંચવાનું છે ત્યાં એ પહોંચશે. કેમ કે એ દ્રવ્યનું જે કંઈ પરિણમન થાય એ એના કારણે થાય, એમાં ભગવાન આત્મા શું કરે, કાંઈ કરતો નથી. ભગવાન આત્મા જે કરી શકે એ તો એક જ છે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એને એણે ગ્રહણ નથી કર્યું તો એને એ ગ્રહણ કરે, પોતાના સ્વભાવ ભાવે પરિણમે એ કાર્ય કરી શકે એવો છે, એ જ્ઞાન સ્વભાવે પરિણમે એ એનાથી થાય. બાકી પરના કામો એ ક્યાં કરે, એટલે પરને એ ગ્રહણ કરે ને છોડે ને આ વાત ક્યાં છે જ. લક્ષ્મી ગ્રહણ કરવી ને લક્ષ્મીનો ત્યાગ કરવો, અથવા તો આ ખોરાકનો ત્યાગ કરવો, અનશન કરવું, એવા તપ કરવા, એ બધું ક્યાં આત્મા કરે છે? એ બધા શુભ ભાવ છે, વિકલ્પ છે. એટલે ગુરુદેવ એમ કહે છે કે એણે પર્યાયમાં રાગને પકડ્યો છે અને એ રાગને ત્યાગવા જેવો છે. એ રાગને ત્યાગીને શુદ્ધ ચૈતન્ય સ્વભાવને જે ભૂલી ગયો છે તો એવા શુદ્ધ ચૈતન્ય સ્વભાવને એને ગ્રહણ કરવો, બસ આટલું જ કરવાનું છે. જો સંતો પરમાત્માની વાણીનું રહસ્ય કહે છે, મૂળમાં એટલે કળશમાં તાત્પર્ય કીધું છે ને, પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ કે દ્રવ્યાનુયોગ હોય, ચારેય અનુયોગોનું તાત્પર્ય તો વિતરાગતા છે. પંચાસ્તિકાળમાં આ વાત આવી છે. અહીં પણ એ જ કહે છે કે ભગવાન પૂર્ણ આનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ જેને ઉપાદેયપણે અનુભવ્યો તે ત્યાગવા અયોગ્ય નથી. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માના ત્યાગથી જ એનો અનાદર, અરુચિ કરવાથી જ બંધન છે. સ્વભાવનો ત્યાગ એ જ બંધન છે અને એનો અત્યાગ એ જ અબંધન અર્થાંત મુક્તિ છે. ત્રણ લીટીમાં આખો સાર કહી દીધો, મોક્ષનો માર્ગ દર્શાવી દીધો. શું કરવાનું છે? પહેલી વાત તો એ નિર્ણય કરવાનો છે કે ભગવાન આત્મા પૂર્ણ આનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ અંદરમાં બિરાજે છે, એ ત્રિકાળ શુદ્ધ છે, એ ક્યારેય મલિન થયો જ નથી, એ એવો ને એવો છે, અનાદિનો એવો ને એવો જ રહ્યો છે, અને એ જ ઉપાદેય છે, અને એ ઉપાદેય પણ જેણે અનુભવ્યો છે તો હવે એને એ ત્યાગવા જેવો નથી, એનો આશ્રય કરવા જેવો છે. ત્રિકાળ એ જ આશ્રય કરવા લાયક ચીજ છે, એનો આશ્રય કરતા એના રૂપે પોતે પરિણમી જાય છે, પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી જાય છે, અને પછી તો એવી જ દશા રહે છે, પછી તો એ શુદ્ધ દશા જ રહે છે. એટલે એ ત્યાગવા યોગ્ય વસ્તુ નથી. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા એ ત્યાગવા યોગ્ય નથી. એનો ત્યાગ કરવો, એનો વિકલ્પ, એનો એવો વિકલ્પ આવવો, છોડવાનો, ત્યાગવાનો, એ પણ અનાદર છે. ત્યાગ એ અનાદર થાય છે, એની એની અરુચિ છે અને અનાદર છે, એ બંધનું કારણ છે. ભગવાન આત્માને છોડી અને પરમા રુચિ કરવી એ બંધનું કારણ છે. સ્વભાવનો ત્યાગ છે એ જ બંધન છે. પોતાના સ્વરૂપને છોડી એનો ત્યાગ કરીને બહારમાં નીકળો એટલે બંધાવવાનો જ છે. સ્વરૂપને સ્વરૂપની અંદર રહ્યો હતો, સ્વરૂપમાં ત્યાંથી બહાર નીકળ્યો છે તો હવે એને કર્મનો બંધ થશે, થશે ને થશે. એનો અત્યાગ એ જ અબંધન અર્થાંત મુક્તિની દશા છે. આગળ પણ કહે છે ચોથા પેરેગ્રાફમાં કે શુદ્ધને ત્યાગવા યોગ્ય નથી. કેમ? કારણ કે તેના અત્યાગથી બંધ થતો નથી અને તેના ત્યાગથી બંધ જ થાય છે. શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ પરમાત્મા સ્વરૂપે અંદર બિરાજી રહ્યો છે, તેને જેણે ઉપાદેય કરી સત્કાર્યો, સન્માન્યો, આશ્રયભૂત કર્યો તે હવે ત્યાગવા યોગ્ય નથી. કેમ કે એના અત્યાગથી અર્થાંત ગ્રહણથી, આશ્રયથી બંધ થતો નથી. શુદ્ધ આનંદ કંદ પ્રભુ આત્માનો ત્યાગ ન થાય. જુઓ આ ત્યાગ અને અત્યાગની વ્યાખ્યા, કોના ત્યાગ થાય ને કોના ત્યાગ ન થાય એની આ સમજ આપી. શું આશ્રય કરવા લાયક છે, શું સન્માન કરવા લાયક છે, શું સત્કાર કરવા લાયક છે, સોંપા દે છે એનું એને ભાન નથી. એટલે બિચારો આ બહારમાં ને બહારમાં રાચી રહ્યો છે. સન્માનનીય શું છે? પોતાનું નિજ સ્વરૂપ છે એ જ સન્માનનીય છે, એ જ આશ્રય કરવા લાયક છે, એ આશ્રયભૂત છે, એ સત્કાર કરવા લાયક છે. એનો તો સત્કાર હોય, એનો આશ્રય હોય, એને ઉપાદેય કરી અને ભજવાનો હોય, એના ઠેકાણે એને ત્યાગ કરી અને બહારમાં કોઈક પરમને ભજવા બેસી જાય છે તો એને કર્મનો બંધ થશે, એને કર્મનો બંધ થશે. શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા પોતાનો અંદરમાં બિરાજી રહ્યો છે, એનું મહાત્મ લાવીને એનો એક વખત અનુભવ કરીને પછી ત્યાંથી દ્રષ્ટિ ખસેડ્યા વિના ત્યાંને ત્યાં જ રમણતા કરવા જેવી છે, એમાં ને એમાં જ રહેવા જેવું છે, એનો જ આશ્રય એકમાત્ર કરવા જેવું છે, બીજું કાંઈ આશ્રય કરવા જેવું નથી. એનું જ શરણું હોય, બીજા કોઈનું શરણું ન હોય. ચાર શરણા કહીને એમાં તો નિમિત્તથી કથન કરવામાં આવ્યું છે. સત્તારી મંગલમમાં કહ્યું ને, હરિયંતનું શરણું, સિદ્ધિનું શરણું, ધર્મનું શરણું, એ બધું જે શરણ કહ્યું છે ને, પણ ખરેખર તો શરણ તો પોતાના સ્વરૂપનું કરવા જેવું છે. શરણ કોનું હોય? પોતાના સ્વરૂપનું શરણ. પરના શરણ તો થઈ શકતા જ નથી, એ તો નિમિત્તના કથન છે. આગળ અહીંયા કહે છે કે વસ્તુ આત્મા અતિન્દ્રિય આનંદનો શુદ્ધ ચૈતન્ય ગોળો છે, એની પર્યાયમાં પુણ્ય પાપ આદિ વિકાર હો, પણ વસ્તુના સ્વભાવમાં એ પુણ્ય પાપ વિકાર નથી. આવી વસ્તુને જે સમ્યક દ્રષ્ટિએ અનુભવી, આદરી, સત્કારી, સ્વીકારી, ઉપાદેયપણે ગ્રહણ કરી તેને કર્મબંધન થતું નથી. નિજ ચૈતન્ય વસ્તુના અત્યાગથી કર્મબંધન થતું નથી. આગળ કહે છે કે અહીં તો ભાઈ એક આત્માની જ વાત છે. દુનિયાને રૂચે ન રૂચે, દુનિયા માને ન માને, એની જવાબદારી દુનિયાને છે. દુનિયા સ્વતંત્ર છે. તીર્થંકરના જીવે પણ પૂર્વે મિથ્યાત્વ આદિ અનંત પાપ કર્યા હતા. સમ્યક તો થયા પહેલા જે તીર્થંકર થયા, એ તીર્થંકર તો જે ભવમાં થયા એ ભવમાં થયા, પણ એની પહેલાના ભવમાં અગાઉ એમને સમ્યક દર્શન પ્રગટ કર્યું, અને સમ્યક દર્શન પ્રગટ થયું એની પહેલાના ભાવમાં જ્યારે મિથ્યાત્વ સહિત હતા, ત્યારે એ મિથ્યાત્વ સહિત એમને અનંત પાપ કર્યા હતા. એ પણ અનાદિથી એકેન્દ્રિયપણે નિગોદમાં હતા. એની પહેલા પૂર્વે એ પણ નિગોદમાં હતા. તેમણે પણ જ્યારે તરવાના ઉપાયને પકડ્યો, પોતાના શુદ્ધ આત્માને ઉપાદે કર્યો અને એમાં જ ઠર્યા, ત્યારે તર્યા, ત્યારે એમણે પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી. વર્તમાનમાં મહાવીર ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાન બિરાજે છે અને દરેક તીર્થંકર ભગવાનના સમોસરણમાં કેટલાય કેવળી ભગવાન બિરાજી રહ્યા છે. એ બધા એ આ જ પ્રમાણે પુરુષાર્થ કર્યો છે અને એમ જ એ કર્યા છે. અહીંયા 347માં પાના ઉપર આગળ કહે છે, ચોથા પેરેગ્રાફમાં, કે અહીં તો આ સ્પષ્ટ વાત છે કે ભગવાન આત્માનો અત્યાગ તે અબંધ છે અને તેના ત્યાગથી બંધન જ છે. કોઈ કર્મને લઈને આમ છે, બંધન છે એમ વાત નથી. કર્મના જોરને લઈને ભગવાન આત્માનો ત્યાગ થાય અને કર્મ મંદ પડે તો તેનો અત્યાગ રહે એમ નથી. જો બહુ સરસ વાત મૂકી છે, પુરુષાર્થની વાત મૂકી છે અહીંયા ગુરુદેવે, કેવી રીતે પુરુષાર્થ થાય છે. કે કોઈ કર્મને કારણે, કોઈ કર્મને કારણે એ રખડે છે એમ નથી, અને કોઈ કર્મના જોરને લઈને એને ભગવાન આત્માનો ત્યાગ થયો છે અથવા તો પોતાના સ્વરૂપનું મહાત્મ નથી આવતું એમ નથી. અને એમ નથી કે એ કર્મ મંદ પડશે એટલે પછી એને એ ભગવાન આત્માનો અત્યાગ થશે એમ નથી. કર્મ તો બાહ્યમાં જ નિમિત્ત માત્ર છે, ખરેખર તો એનો જ પ્રમાદ છે, એનો જ પ્રમાદ છે. એજ એવા પોતાના શુદ્ધ સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરતો નથી, એનું લક્ષ કરતો નથી, એની પ્રાપ્તિનો ઉપાય કરતો નથી. એટલે દોષ બધો એનો પોતાનો જ છે, દોષ પોતાનો જ છે, બીજું કોઈ એને દબાણ કરતું નથી. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે બાહ્ય ત્યાગ કરે એને કર્મ બંધન ન હોય એમ નહીં. બાહ્ય ત્યાગ કરે એને કર્મ બંધન ન હોય એમ નહીં, એટલે બાહ્ય ત્યાગ કરીને નીકળ્યા હોય તો પણ એને કર્મ બંધન તો થાય, એને પણ શુભાશુભ ભાવ છે તો એવા કર્મ બંધન થાય. અને બાહ્ય ત્યાગ નથી કર્યો એને કર્મ બંધન હોય એમ પણ નહીં. બાહ્ય ત્યાગ જેને નથી કર્યો એને કર્મ બંધન હોય એમ પણ નહીં. ગજબ વાત છે ભાઈ. બહારમાં સ્ત્રી કુટુંબ પરિવાર દુકાન ધંધા આદિ છોડીને બેસે તો મોટો ત્યાગ કર્યો એમ દુનિયા ભલે કહે, પણ શેનો ત્યાગ કર્યો? શેનો ત્યાગ કર્યો? પરદ્રવ્યનો ત્યાગ કર્યો? પરદ્રવ્યો તો એને ક્યાં ગ્રહ્યા હતા? એને એને ક્યારે ગ્રહ્યા જ નહોતા, તો પછી એનો ત્યાગ ક્યાં કર્યો? ત્યાગ થયો કેવી રીતે? અહીં તો ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું ગ્રહણ, ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું ગ્રહણ અને રાગનો ત્યાગ, એ જ વાસ્તવિક ગ્રહણ ત્યાગ છે અને એ અબંધનું કારણ છે. અબંધનું કારણ છે એટલે કે કર્મબંધ હવે થતો નથી. જેને ત્રિકાળી ભગવાન આત્માનું લક્ષ થયું છે અને એનું જેને ગ્રહણ કર્યું છે, એનો આશ્રય કર્યો છે અને રાગનો ત્યાગ કર્યો છે, એને હવે કર્મનું બંધન થતું નથી. જ્યારે ત્રિકાળી સ્વરૂપનો ત્યાગ અને રાગનું ગ્રહણ એવી ઉલટી વાત જે કરે છે, એને તો બંધનું કારણ જ પડ્યું છે, એને તો પછી ભવના ભ્રમણ જ થશે. એ પછી બાહ્યમાં ભલે ગમે તે ત્યાગ કરે, પણ જેને સ્વરૂપનો ત્યાગ છે અને રાગની રૂચિ છે, એ તો અનંત ભવ સુધી રખડશે. એને ભલે બાહ્યમાં ગમે તેટલો ત્યાગ હોય, પણ એ કંઈ ધર્મ નથી. એવો પરમેશ્વરનો વિતરાગ માર્ગ નથી ભાઈ, કે જેમાં રાગનું ગ્રહણ હોય અને સ્વરૂપનો ત્યાગ હોય, એવો માર્ગ નથી. પરમેશ્વર ભગવાન આત્મા ને ગ્રહણ કરવાનું કહે છે. પરમેશ્વર જેને પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એવા તીર્થંકર ભગવાન, એમના ઉપદેશમાં તો એમ આવે છે કે સ્વરૂપ જે છે એનો અત્યાગ અને રાગનો ત્યાગ, અને એ જ વિતરાગ માર્ગ છે. આગળ કહે છે કે ત્રિલોકીનાથ પરમાત્મા એમ કહે છે કે અંદરમાં શુદ્ધ ચૈતન્ય મૂર્તિ આનંદગન ભગવાન આત્માની રૂચિ દ્રષ્ટિ છોડીને રાગનો શુભરાગનો પ્રેમ અને આદર કરે છે, એ અજ્ઞાની બહિરાત્મા છે, એ બાળક છે. અને જેણે દ્રષ્ટિમાંથી રાગનો ત્યાગ કરી નિજ શુદ્ધ ચૈતન્ય તત્વનો આદર કર્યો તે અંતરાત્મા યુવાન છે. જો બે વાત સાથે લીધી છે અને એક ત્રીજી વાત પણ આગળ હજી કરે છે. બે વાત શું કરી? પહેલી તો કે બાળક કોણ છે? અજ્ઞાની બહિરાત્મા છે તે બાળક છે. આત્માની રૂચિ દ્રષ્ટિ છોડી અને શુભરાગનો જેને પ્રેમ છે, શુભરાગનો જેને આદર છે, એવો એ મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે, એ બહિરાત્મા છે. જેની દ્રષ્ટિ બહારમાં જ રહી છે એ બહિરાત્મા છે, એ બાળક છે, અણસમજુ છે. અને જેણે દ્રષ્ટિમાંથી રાગનો ત્યાગ કરી શ્રદ્ધામાં રાગનો ત્યાગ કર્યો છે, પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે અને પછી એની શ્રદ્ધા એવી થઈ છે કે જેમાં એને રાગની રૂચિ રહી નથી. રાગનો ત્યાગ એટલે રાગની રૂચિ ન થવી, રાગની રૂચિ ઉત્પન્ન જ ન થવી. અને શુદ્ધ ચૈતન્યનો આદર જેને છે, જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહી છે, એ અંતરાત્મા યુવાન છે, એને યુવાન કહ્યો. અને એમાંથી પરમાત્મા થાય ત્યારે તે વર્ધમાન થયો એટલે વૃદ્ધ થયો. બાકી આ શરીરની બાળ યુવા અને વૃદ્ધાવસ્થા એ તો જળરૂપ જળની છે. શરીરની બાળ અવસ્થા અને શરીરની યુવા અવસ્થા અને શરીરની વૃદ્ધાવસ્થા જે છે એ તો જળની અવસ્થા છે. આત્મા તો ક્યારે યુવાન થયો કહેવાય કે જ્યારે એ અંતરાત્મા થાય, પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી અને સ્વરૂપના લક્ષ્ય પુરુષાર્થ કરે છે, અને પૂર્ણતાનો પુરુષાર્થ કરતા કરતા એ પૂર્ણ સ્વરૂપને જ્યારે પ્રગટ કરે ત્યારે એ વર્ધમાન થાય, વૃદ્ધ થાય. અને જ્યાં સુધી એને રાગની રૂચિ છે અને સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી ત્યાં સુધી તો એ બાળક છે. ગુરુદેવ કહે છે કે હવે આવી વ્યાખ્યા અને આવી વાત માંડ કોઈ દી સાંભળવા મળે અને માંડ પકડાય ત્યાં વળી લાકડા ઊંધા ગરી ગયા હોય કે કાંઈક વ્રત કરે તપ કરે તો ધર્મ થાય, એ આનો નિર્ણય કરે ક્યારે? થોડુંક સમજાયું હોય અને પછી પાછા સ્વાધ્યાય બરાબર કરે નહીં, સદગુરુની નિષ્ણાતો મળી ન હોય અને પાછા કોઈક આવી ગયા હોય એવા અને પાછા વ્રત તપના રવાડે ચડાવી દે એટલે પાછા એ ભૂલી જાય બધું, તો નિર્ણય ક્યારે કરે? પોતાના સ્વરૂપનો નિર્ણય કરી અને એનો પ્રાપ્તિનો પુરુષાર્થ એને ક્યારે ઉપડે? ગુરુદેવ એમ કે છે કે એનો નિર્ણય ક્યારે કરે? એનો નિર્ણય પોતાના શુદ્ધ સ્વરૂપ દ્વારા પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ, એ જ મુક્તિનો માર્ગ, મોક્ષનો માર્ગ છે, એવો નિર્ણય તો એને થવો જોઈશે ને. તો એવો નિર્ણય ક્યારે કરે? અને નિર્ણય થયા વિના શુદ્ધ આત્માનું ગ્રહણ કેમ થાય? અરે ભાઈ, ધર્મીને એવો રાગ વ્યવહાર આવે છે, કેવો? શુભભાવનો એવો આવે, એવો શુભભાવ આવે, થાય છે ખરો, પણ એ કંઈ આચરવા લાયક નથી, એ છોડવા લાયક જ છે. સમ્યક દ્રષ્ટિને પણ એવા ભાવ આવે છે, શુભભાવ આવે છે, પણ એને એ હે બુદ્ધિએ જાણે છે, માત્ર એના જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે છે, એ છોડવા લાયક ચીજ છે. છોડવા લાયક એટલે પોતાના સ્વરૂપમાં જવાની અપેક્ષાએ એ છોડવા લાયક વસ્તુ છે, કેમ કે અટકવાનું સ્થાન છે. જ્યાં સુધી શુભભાવમાં રહ્યો છે ત્યાં સુધી એ શુદ્ધભાવમાં જઈ શકતો નથી. હજુ પરમાત્મા પૂર્ણ પર્યાયમાં પ્રગટ થયો નથી, છતાં તે પૂર્ણ સ્વરૂપ છે, તે જ ઉપાદેય છે, એ જ આદરણીય છે, એ જ આચરણીય છે, આવી વાત છે. અને હવે ફરી પાછું એક બીજું કાવ્ય, શુદ્ધ નહીં છોડવા યોગ્ય નથી, એ અર્થને દૃઢ કરવા વાળું આચાર્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે, કળશ 123, એ આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણભુ પદ દેવર તે જય તે પ્રણભુ પદ દેવર તે જય તે